पदोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रया राधिका, पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो, एमा प्रकरण दसमु, प्रकरण दसमु मोक्ष अधिकार, एनो प्रश्न 121, क्वेश्चन 121। प्रभु आपना माइक्रोफोन म्यूट करो, आपना बधा अवाज संभळाय छे, किचन ना ने बधा अवाज अहींया संभळाय छे जोर थी। प्रभु अपना माइक्रोफोन म्यूट राखो। क्वेश्चन 121, काल लब्धि कया द्रव्य में होय छे? अने आ आपणे कर्युं छे कि छय द्रव्य में दरेक समय होय छे, अने ते संबंध में कार्तिकेयानुं प्रेक्षा गाथा 219 में कह्युं छे, एनो अर्थ पण आपणे कर्यो छे, भावार्थथी बाकी छे। तो काल लब्धि छय द्रव्य में होय छे, એટલે બધાય પદાર્થો કાળ લબ્ધી સહિત અનેક પ્રકારની શક્તિ સહિત છે, તેમજ સ્વયં પરિણમન કરે છે, તેને તેમ પરિણમન કરતા રોકવા કોઈ સમર્થ નથી। પદાર્થના પરિણમન સ્વતંત્ર રીતે થાય છે, એમાં કોઈ કંઈ કરી શકતું નથી। એક દ્રવ્યનું પરિણમન થતું હોય તેમાં બીજા દ્રવ્યની કોઈ મદદની જરૂર હોતી નથી, એને કોઈ અપેક્ષા નથી કે બીજું દ્રવ્ય મને મદદ કરશે તો જ મારું કાર્ય થશે, એવી કોઈ દ્રવ્યને અપેક્ષા નથી। કાળ દ્રવ્યની પર્યાય થાય છે, કાળ દ્રવ્યની પર્યાય એટલે સમય, એ સમયે કાળ દ્રવ્યની પર્યાય છે, તો એને આપણે સાપેક્ષતાથી સ્વીકારીએ છીએ બીજા દ્રવ્યોની પર્યાયમાં, પણ એમ નથી કે બીજા દ્રવ્યોની પર્યાય કાળ દ્રવ્યના કારણે થાય છે, એમ નથી। એને નિમિત્ત કારણ તરીકે સાપેક્ષતા રૂપે સ્વીકારીએ છીએ કે આ એક સમયની પર્યાય, આ બીજા સમયની પર્યાય, આ એના પછીના ત્રીજા સમયની, આ એના પછીના ચોથા સમયની પર્યાય, અને સમયને પછી આપણે કોઈક રીતે નામ આપીએ છીએ, એમાં મિનિટ છે, કલાક છે, પછી વર્ષ છે, બધું છે, પણ એ બધા પણ કેટલા વખતના આપણે જાણીએ છીએ, અનંત કાળની અંદર કેટલા એને નામ આપ્યા છે। અત્યારે વર્તમાનમાં આપણે માત્ર જોવા જઈએ તો વિક્રમ સંવત પ્રમાણે કેટલા વર્ષ, 2600 વર્ષનું જ કેલેન્ડર આપણી પાસે છે, એની પહેલાનો બધો કાળ હતો, એના કેટલા વર્ષોને કેવી રીતે કેલેન્ડર ને શું ને ક્યાં છે આપણી પાસે। એટલે એ સમય જે છે એને એક સમયની પર્યાય જ્યારે કહીએ છીએ, ત્યારે પણ ખરેખર જોવા જઈએ તો એવા કાળના પર્યાયરૂપ સમય એની કંઈ બીજા પદાર્થને જરૂર નથી, બીજો પદાર્થ એ સમય હોય તો જ પરિણમી શકે એવું નથી। પૂદગળ દ્રવ્યનું પરિણમન કે જીવ દ્રવ્યનું પરિણમન જે થાય છે તે તો એના પોતાના કારણે થાય છે, સ્વતંત્રપણે થાય છે, છતાં પણ કાળ દ્રવ્ય જે છે એ બીજા દ્રવ્ય સાથે સાપેક્ષતા રૂપે સ્વીકારી શકાય છે। એટલે એ અપેક્ષાથી અહીંયા એને એમ કહેવામાં આવ્યું કે દરેક દ્રવ્યમાં દરેક સમયે કાળ લબ્ધિ હોય છે, લબ્ધિ રૂપે છે, લબ્ધિ રૂપે એટલે કે એનો એ લાભ લઈ શકે છે। શું લાભ લઈ શકે છે? કે એની જે પર્યાય થાય, બીજા દ્રવ્યની પર્યાય થાય, એ પર્યાયને સમયની સાપેક્ષતાથી આપણે મૂલવી શકીએ એવો એને લાભ મળે છે કે આ સમયની આ પર્યાય, સોનાની પર્યાય જે છે તો એને સાપેક્ષતા સમયની આપણે લઈએ છીએ તો એ અપેક્ષાએ સોનાને પણ કાળ લબ્ધિ છે। જીવની પર્યાય આપણે સમય સાથે લઈએ છીએ કે આ એક વર્ષ પહેલાની પછીની પર્યાય એના પછીની પર્યાય એમ આપણે લઈએ છીએ તો એનો અર્થ એ થયો કે જીવને પણ એ અપેક્ષાએ કાળ લબ્ધી છે. એટલે કે સમયનું પરિણમન જે થઈ રહ્યું છે અને એની જે પર્યાય થઈ રહી છે એની સાપેક્ષતા જીવ પણ સ્વીકારી શકે છે. એટલે જીવની પર્યાય જ્યારે થાય છે ત્યારે એની સાથે એને જોડવામાં આવે. એને લીધે થઈને આપણે વર્તમાન ભૂત અને ભવિષ્ય એવા ભાગ પાડીએ છીએ એને લીધે થઈને. બાકી પર્યાયને કોઈ ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળ એવું છે જ નહીં, એ તો આખો પ્રવાહ છે, એ તો આખો પ્રવાહ છે. તો અહીંયા જે વાત દર્શાવવામાં આવી એ આ રીતે છે કે છયે દ્રવ્યમાં દરેક સમયે કાળ લબ્ધી હોય છે. અને પછી અહીંયા કાર્તિકેયાનું પ્રક્ષા ગાથા 219નો અર્થ લેવામાં આવ્યો એમાં પણ એ જ વાત દર્શાવવામાં આવી કે બધાય પદાર્થો કાળ આદિ લબ્ધિ સહિત અનેક પ્રકારની શક્તિ સહિત છે તેમજ સ્વયં પરિણમન કરે છે. તેને તેમ પરિણમન કરતા રોકવા કોઈ સમર્થ નથી, કોઈ એને રોકી શકે નહીં. હવે એમાં એનો ભાવાર્થ છે કે બધા દ્રવ્યો પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ સામગ્રીને પામીને પોતે જ ભાવરૂપે પરિણમે છે, તેને કોઈ અટકાવી શકતું નથી. તેને કોઈ અટકાવી શકતું નથી, પરિણમે છે એને કોણ અટકાવે. અને દરેક દ્રવ્યને પોતાનું દ્રવ્ય, છ પ્રકારના દ્રવ્ય આપણે જાણીએ છીએ, એને પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ છે. ભાવ એટલે પૂતગળ પદાર્થને પણ ભાવ છે. ભાવ એટલે એનો અર્થ શું થાય કે એના જે ગુણ છે એ ગુણ રૂપે જ એ પરિણમે, એ એનો ભાવ. જળ છે તે જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવે પરિણમે, એટલે એ એનો ભાવ થયો. એના જે ગુણ છે પીડાસ ભાવે ચિકાસ ભાવે સોનું પરિણમે, તો એ એનો ભાવ થયો, અથવા તો એ એનો ગુણ થયો. જે ગુણે પરિણમે છે એ એનો ભાવ થયો. એનું ક્ષેત્ર છે, એને પ્રદેશ છે એટલે ક્ષેત્ર છે. અને કાળ સાથે આપણે સાપેક્ષતા સ્વીકારીએ છીએ એટલે કે જ્યારે એની પર્યાય થાય છે જે એ એનો સ્વકાળ છે, એ એનો સ્વકાળ છે. અને એનું પોતાનું જે દ્રવ્ય છે તે તેનું સ્વદ્રવ્ય છે. એટલે દરેક દ્રવ્યને સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવ છે, પોતાનો ભાવ છે. અને એ રીતે એ પોતે પરિણમે છે, એમાં તેને કોઈ અટકાવી શકતું નથી. હવે એમાં જે આપી છે એ આપણે લઈએ, પાંચ વસ્તુ આપી છે. અહીં કાળાદી લબ્ધિમાં કાળ લબ્ધિનો અર્થ સ્વકાળની પ્રાપ્તિ થાય છે. સ્વકાળ કાળ લબ્ધિમાં શું કહે છે, કાળાદી લબ્ધિમાં કાળ લબ્ધિનો અર્થ સ્વકાળની પ્રાપ્તિ થાય છે. એટલે જ્યારે જે પર્યાય થાય છે તે તેની જન્મ ક્ષણ કહેવામાં આવે છે. પર્યાય જે થઈ એક સમયની પર્યાય, પછી બીજા સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય, ત્રીજા સમયે ત્રીજી પર્યાય ઉત્પન્ન થાય, આમ સમયે સમયે પર્યાય બદલાય છે, તો એક પર્યાય જે છે તે વિલીન થઈ જાય છે એટલે કે નાશ થાય છે, વ્યય થાય છે, અને બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. એ બંને એક જ સમયમાં થાય છે. પર્યાયની ઉત્પત્તિ અથવા તો ઉત્પાદ અને પર્યાયનો વ્યય એ બંને એક જ સમયમાં થાય છે. એટલે કે પહેલાની પર્યાય એને પૂર્વની પર્યાય કહીએ છીએ અને પછીની પર્યાય એને ઉત્તર પર્યાય કહેવામાં આવે. એટલે પૂર્વ પર્યાયનો નાશ થાય અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય અથવા તો એનો ઉત્પાદ થાય, એને બંનેનો સમય, બંને કાર્ય એક જ સમયમાં થાય છે એટલે એને પર્યાયના ઉત્પાદ અને વ્યય કહેવામાં આવે છે. એ ઉત્પાદ અને વ્યય જે થાય છે તો જે સમય છે જે પર્યાય ઉત્પન્ન થઈ એનો, એને એનો એની જન્મ ક્ષણ કહેવામાં આવે છે. એ એનો સ્વકાળ છે, એ એનો સ્વકાળ છે. એટલે અહીં કાળાદી લબ્ધિમાં કાળ લબ્ધિનો અર્થ સ્વકાળની પ્રાપ્તિ થાય છે. કયો એનો સ્વકાળ થયો, કે જ્યારે એ પર્યાય ઉત્પન્ન થઈ, એને જન્મક્ષણ પણ કહેવાય છે, એ એનો સ્વકાળ છે. ખરેખર તો કાળ દ્રવ્ય જુદું છે, પર્યાય કાળ દ્રવ્યની છે, પણ સાપેક્ષતા સ્વીકારીએ છીએ ને આપણે, એટલે એને એ લબ્ધિરૂપે એ કાળની પર્યાય એને મળે છે, એની સાપેક્ષતા એ સ્વીકારી શકે છે. એને એ અવેલેબલ છે. કાળ સાથેની સરખામણી, કાળ સાથેની રિલેશનશીપ એને અવેલેબલ છે, એટલે કાળ લબ્ધિ એને મળે છે. કાળ સાથેનો સંબંધ એટલે કાળની પર્યાય સાથેનો સંબંધ બધા જ દ્રવ્યોને પ્રાપ્ત થાય છે, એટલે એનો અર્થ એ કે કાળ લબ્ધિ બધાને પ્રાપ્ત થાય છે. હવે કાળ લબ્ધિનો અર્થ અહીંયા જોઈએ તો શું થાય છે, તો કે એ જે સમયે જે પર્યાય થાય છે એ એની જન્મક્ષણ છે, અને એ જન્મક્ષણ જે છે એ ક્ષણ એ એનો સ્વકાળ છે, એ એનો સ્વકાળ છે. દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક ઉપાદાન છે. આ જરા અઘરું પડશે પણ સમજાય એવું છે. દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો, દ્રવ્ય સ્વભાવ એની સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક ઉપાદાન છે. આપણે ઉપાદાનમાં આપણે આ શીખ્યા છીએ, ઉપાદાન કારણમાં કે અપેક્ષાથી આપણે જે પૂર્વની પર્યાય જે છે એ પૂર્વની પર્યાયને ઉપાદાન કારણ તરીકે ગણીએ છીએ. એ અગાઉ આવી ગઈ છે વાત. ઉપાદાન કારણ તો એ દ્રવ્ય છે તે જ છે, પણ એ દ્રવ્ય સ્વભાવ જે છે એની સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ, પુરુષાર્થ થાય છે અને જે પર્યાય થયો એ પુરુષાર્થ તે એનું ક્ષણિક ઉપાદાન છે. પુરુષાર્થ જે છે એને ઉપાદાન કહ્યું, એ ક્ષણિક, કેમ કે એ પુરુષાર્થ થયો છે તે પર્યાય છે. દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક ઉપાદાન છે. શેનું ઉપાદાન છે? એ પર્યાય બદલાઈ એ પુરુષાર્થ થયો અને જે નવી પર્યાય થઈ એનું એ ક્ષણિક ઉપાદાન છે. એ સમયે જે પુરુષાર્થ થયો એ પુરુષાર્થને ઉપાદાન કહ્યું. પુરુષાર્થ છે તો પર્યાય, પુરુષાર્થ છે તો પર્યાય, પણ છતાં પણ એને ક્ષણિક ઉપાદાન કહ્યું. આપણે એ જાણીએ છીએ કે એ ક્ષણિક ઉપાદાન હોય અને નિત્ય ઉપાદાન હોય. નિત્ય ઉપાદાન તો એનું દ્રવ્ય જ છે, નિત્ય ઉપાદાન એનું દ્રવ્ય છે, અને ક્ષણિક ઉપાદાન છે તે પૂર્વની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. તો અહીંયા પુરુષાર્થ છે તે શું છે? એ પર્યાય છે, વર્તમાન પુરુષાર્થ. પુરુષાર્થમાં થાય છે શું? કંઈક થાય છે, ક્રિયા થઈ છે, પુરુષાર્થ થયો છે. તો એ પુરુષાર્થમાં જે ક્રિયા થઈ છે એને લીધે થઈ અને નવી પર્યાય જે થશે એની વાત લેવી છે. એટલા માટે દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક ઉપાદાન છે. એને પુરુષાર્થ દ્વારા શું કર્યું છે? તો કે દ્રવ્ય સ્વભાવની સન્મુખતા કરી. દ્રવ્ય સ્વભાવ એટલે આત્માનો જેવો સ્વભાવ છે તેવો સ્વભાવ, એની સન્મુખતા કરવામાં આવે, એમાં ઢળી જવામાં આવે, એમાં લીનતા કરવામાં આવે, તો એ મોક્ષ માર્ગ છે. એ સમ્યક દર્શન થાય છે અને પછી એ જ રીતે આગળ વધતા વધતા એમાં કેવળ જ્ઞાન થાય છે. એટલે કે દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ, અત્યારે જે પુરુષાર્થ થયો દ્રવ્ય સ્વભાવની સન્મુખતાનો, એ ક્ષણિક ઉપાદાન છે, એ ક્ષણિક ઉપાદાન છે. છે તો પર્યાય, કેમ કે અત્યારે વર્તમાનમાં એ પુરુષાર્થ થઈ રહ્યો છે, પછી નથી. એટલે વર્તમાન તો એક સમયનો, એ એક સમયની જે પર્યાય જે દ્રવ્ય તરફ ઢળી એને એ પર્યાયને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. જેટલું સમજાય એટલું સમજો પ્રભુ, ધીરે ધીરે બરાબર સમજાતું જશે. આપણે વારંવાર એકની એક વાતને ચાર પાંચ વખત જુદી જુદી રીતે કહીએ છીએ એટલે સમજાશે. આપણે યાદ કરવાનું ફરીથી, જો ભૂલાઈ ગયું હોય તો ઉપાદાનનું વાંચી જવાનું. નિત્ય ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન, એમાં ક્ષણિક ઉપાદાન એ શું છે? તો કે પૂર્વની પર્યાય જે છે એને ક્ષણિક ઉપાદાન કહેવાય છે. આપણે એ કરી ગયા છીએ, બરાબર છે. ઉપાદાન કારણ હોય ને, નિમિત્ત કારણ, ઉપાદાન કારણ, કોઈ પણ કાર્ય થાય છે તો આપણે કહીએ છીએ કે એનું જે દ્રવ્ય જે છે એ એનું ઉપાદાન કારણ છે, અને બીજા બધા જે છે એ નિમિત્ત કારણ છે. પછી એમાં ઉપાદાન કારણમાં ક્ષણિક ઉપાદાન જે છે એમાં એમ લેવામાં આવ્યું કે પૂર્વની પર્યાય છે તેનું ક્ષણિક ઉપાદાન છે. અહીંયા પૂર્વની પર્યાય તરીકે શું છે? એટલે કે વર્તમાન પુરુષાર્થ જે છે અહીંયા એને ક્ષણિક ઉપાદાન કહ્યું છે, એટલે એ પર્યાયને લીધે થઈ અને જે નવી પર્યાય થશે એ શું થશે? તો કે આત્માનું અંદર ઢળવાની પર્યાય થશે, કેમ કે દ્રવ્ય સ્વભાવ સન્મુખ થઈ છે એ પર્યાય લીધી છે. હવે ત્રીજું લઈએ, પર કાળલબ્ધિ તે નિમિત્ત છે અને જો સ્વકાળ લબ્ધિ ગણવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. કાળલબ્ધિને નિમિત્ત કહેવામાં આવ્યું, કાળને નિમિત્ત આપણે કહીએ જ છીએ, કાળને તો આપણે નિમિત્ત તરીકે લઈએ છીએ. પર્યાય થાય છે તેમાં નિમિત્ત તરીકે આપણે શેને લઈએ છીએ, કાળને લઈએ છીએ, સમયને લઈએ છીએ. કાળની પર્યાય જે સમય એને આપણે નિમિત્ત તરીકે લઈએ છીએ, નિમિત્ત કારણ કે આ પહેલી પર્યાય ને એના પછીની બીજી પર્યાય એમાં નિમિત્ત તરીકે શું છે તો કે સમય છે, કાળની પર્યાય છે. ઉપાદાન તો આપણે એનું પોતાનું સ્વદ્રવ્ય જે છે તે જ. માટીમાંથી ઘડો થયો, માટીમાંથી ઘડો થયો એમાં આપણે જે નિમિત્તો લઈએ છીએ તો કઈ રીતે નિમિત્ત લઈએ છીએ, માટી છે એને ઉપાદાન કારણ સમજીએ છીએ. અને પછી કુંભારને નિમિત્ત લઈએ, એનો ચાકડો નિમિત્ત લઈએ, બરાબર છે, એની લાકડી બધું જે છે એ બધાને નિમિત્ત લઈએ છીએ. રોટલી થાય છે તો રોટલીમાં લોટ જે છે એને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ, એને ઉપાદાન કહીએ છીએ. અને પછી રોટલી એ એની પર્યાય થઈ, લોટનો પિંડ હતો એ પિંડરૂપ અવસ્થા હતી, એ પિંડરૂપ અવસ્થા બદલાઈ અને રોટલી રૂપે ગોળ અવસ્થા થઈ તો એ પર્યાય બદલાઈ, એટલે એ કાર્ય થયું, એ પર્યાય થઈ. એમાં જે રોટલી વણનારા બહેન છે એ બહેન નિમિત્ત કારણ છે, પાટલો વેલણ એ બધું નિમિત્ત કારણ છે, એ રીતે આપણે લઈએ છીએ. અને એની સાથે એ સમયની પર્યાય છે એ પણ નિમિત્ત છે, એ સમયની પર્યાય એ નિમિત્ત છે. એટલે દરેક પર્યાયમાં જે સમય છે એ કયો સમય, તો કે જ્યારે એ પર્યાય થઈ તે સમય. પર્યાય કોની થઈ, બીજા દ્રવ્યની થઈ છે. પર્યાય જે સમય જે દ્રવ્યની થઈ એ દ્રવ્યની એ પર્યાય બદલાઈને થઈ એ વખતનો જે સમય છે એ એમાં નિમિત્ત કારણ કહેવાય છે. હવે આગળ જો સમજો, એટલે નિમિત્ત કારણ તરીકે તો કાળ છે જ, અને જો સ્વકાળ લબ્ધિ ગણવામાં આવે, સ્વકાળ લબ્ધિ ગણીએ એટલે કે એનો સમય એની જન્મક્ષણ જે છે એને ગણવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે, તો તે ક્ષણિક ઉપાદાન છે. એટલે કે એ સમય એની જન્મક્ષણ જે છે એને એ પૂર્વની પર્યાય જે એનો નાશ થાય છે અને ઉત્પન્ન થાય છે એને ક્ષણિક ઉપાદાન કહે. મૂળ ઉપાદાન તો શું છે, એનું દ્રવ્ય. નિત્ય ઉપાદાન તો એનું દ્રવ્ય છે, અને આને ક્ષણિક ઉપાદાન કહ્યું. શેને, સમયને. કયા સમયને, તો કે જે સમયે એ ઉત્પન્ન થાય છે, જે એનો જન્મ ક્ષણ છે એને, એને સ્વકાળ લબ્ધિ ગણવામાં આવે. કોને સ્વકાળ લબ્ધિ ગણવામાં આવે, કે જે પેલી કાળ લબ્ધિ તરીકે જે પર વસ્તુ છે, છે તો પર, એ દ્રવ્યની નથી. પુદ્ગળ દ્રવ્ય પરિણામે એક પર્યાય બદલાય, રોટલી થાય પિંડમાંથી, તો એ સમયે જે પર્યાય જે થઈ છે એ રોટલીની તે વખતનો સમય એની જન્મક્ષણ છે, તેને સ્વકાળ કહેવામાં આવે. અને એ સ્વકાળને જો ગણવામાં આવે તો પછી એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે. ચોથું, ભવિતવ્ય અથવા નિયતિ. ભવિતવ્ય અથવા નિયતિ તે સમયની યોગ્યતા છે, તે પણ ક્ષણિક ઉપાદાન છે. જો અહીંયા જુદી જુદી રીતે ક્ષણિક ઉપાદાન આપણને સમજાવવામાં આવ્યું છે. આ ગાથા છે થોડી અઘરી છે પણ સમજાય તેવું છે. આ કાર્તિકેય અનુપ્રેક્ષા છે ને, એમાંથી અનુપ્રેક્ષામાં બધી જ 12 પ્રકારની ભાવના વર્ણવામાં આવી છે, અને 12 પ્રકારની ભાવનાની અંદર બધું જ સમાવી દેવામાં આવ્યું છે. કાર્તિકેય અનુપ્રેક્ષા પુસ્તક આખું એ રીતે છે, એ ગ્રંથ એવો છે થોડો, એટલા માટે બધાને અઘરો પણ પડે લાગે એમ કે બધી ભાવનાઓ અનુપ્રેક્ષાની બધી વાત કરી છે, પણ એ 12 ભાવનાની અંદર આખું જૈન દર્શનનું બધું જ સમાવી લેવામાં આવ્યું છે. તો અહીંયા આપણે ત્રીજું કરીએ છીએ, ચોથું કે ભવિતવ્ય અથવા નિયતિ. ભવિતવ્ય એટલે શું, જે બને છે, જે રિઝલ્ટ આવ્યું, પરિણામ આવ્યું એને ભવિતવ્ય કહીએ છીએ. રોટલી થઈ એ શું છે? ખરેખર બીજી રીતે જોવા જઈએ તો ભવિતવ્ય એ લોટની રોટલી થવાનું એ નક્કી હતું, એ નિયત છે અથવા નિયતિ છે. રોટલી લોટના પિંડમાંથી રોટલી થવી એ એનું રિઝલ્ટ છે, એ પરિણામ આવવું એ નક્કી વાત હતી, એટલે એને નિયતિ કહેવામાં આવ્યું. એમ જ થવાનું હતું એટલે એને ભવિતવ્ય કહ્યું. ભવિતવ્ય, કોઈ પણ વસ્તુ જે બનવાની છે તે જ બને છે, બીજું બનતું નથી. એ વખતે રોટલી જ બની, એ વખતે રોટલી જ બની, એ વખતે પૂરી ન બની, રોટલી જ બની, બરાબર? તો રોટલી બની એટલે એવું જ ભવિતવ્ય હતું, એવું જ નિયતિ હતી. એટલે ભવિતવ્ય પહેલા તો સમજવું પડે ને, તો પછી કંઈક સમજાય આગળ. એટલે ભવિતવ્ય અથવા નિયતિ, ભવિતવ્ય અથવા નિયતિ તે તો સમયની યોગ્યતા છે, તે પણ ક્ષણિક ઉપાદાન છે, તે સમયની યોગ્યતા છે, તેની યોગ્યતા છે, તે સમયની યોગ્યતા છે. એટલે એ દ્રવ્ય જે છે લોટનો પિંડ, એની રોટલી થવાની એ યોગ્યતા છે. એટલે રોટલીની પર્યાય થયું, એ પિંડરૂપ પર્યાયમાંથી રોટલીની પર્યાય થઈ. હવે આ રોટલીની પર્યાય તો થવાની જ છે એટલે એને ભવિતવ્ય કહ્યું. એ રોટલીની પર્યાય થવાની જ છે એટલે એને ભવિતવ્ય કહ્યું અથવા તો નિયતિ કહ્યું. હવે એ તે સમયની તે યોગ્યતા છે. કોની? એ લોટની. પણ લોટની એ યોગ્યતા છે એટલું જ નહીં, લોટ તો ઉપાદાન કારણ છે જ, એવી તો યોગ્યતા એનામાં પડી છે, પણ એ નિયતિ જે બન્યું, એ થયું, એ પર્યાય થઈ, એને એ સમયની યોગ્યતા કહી છે. નવી પર્યાય જે ઉત્પન્ન થઈ એ સમયની યોગ્યતા છે કે એ સમયે એમ જ થવાનું હતું. નિયતિ જે થઈ, ભવિતવ્ય જે થયું, રોટલી બની, એ બની એ પર્યાય થઈ છે, તો એ શું છે? તે સમયની એ યોગ્યતા છે અને તે પણ ક્ષણિક ઉપાદાન છે, એને પણ ક્ષણિક ઉપાદાન કહ્યું. આ થોડું સૂક્ષ્મ છે પણ સમજાય તો સમજવા જેવું છે, ચિંતા કરવાની જરૂર નથી. ફરી ફરીને એનું વાક્ય વાંચીએ, છૂટું પાડી પાડીને, એટલે ખ્યાલમાં આવશે. ભવિતવ્ય અથવા નિયતિ, એ ભવિતવ્ય અથવા નિયતિ એટલે ભવિતવ્ય એટલે જે થયું છે, રિઝલ્ટ આવ્યું છે, એવું જ રિઝલ્ટ આવવાનું તે સમયે હતું, એવી જ એની યોગ્યતા હતી કે એવી પર્યાય થાય. એટલે તે સમયની તે યોગ્યતા છે અને એને ક્ષણિક ઉપાદાન કહ્યું, ક્ષણિક ઉપાદાન કહ્યું. મૂળ કાયમ રહેવાવાળું જે નિત્ય ઉપાદાન તો લોટ છે જ, બરાબર છે? હવે પાંચમું, કર્મ તે દ્રવ્ય કર્મની અવસ્થા નિમિત્ત છે અને જો કર્મના આશ્રયે ન પરિણમવા રૂપ જીવનો ભાવ લેવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. આ પણ એના જેવું જ છે. કર્મ તે દ્રવ્ય કર્મની અવસ્થા એ નિમિત્ત છે અને જો કર્મના આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ લેવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. પાંચ સમવાય લેવા હોય ને, એટલા માટે આ બધું સમજાવવું પડે ને, એના આધારે પછી પાંચ સમવાય લેવામાં આવે. પાંચ સમવાયને અહીંયા કાર્તિકેયની પરીક્ષાની અંદર જરા જુદી રીતે મૂળ વાતને લીધી છે, એમાં ક્ષણિક ઉપાદાનની અપેક્ષાથી આખી વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કેટલીક વખત આપણને એવું પણ લાગે કે આ સહેલી વસ્તુને તમે અઘરી કરી નાખી, આપણે એક રીતે સમજાવીએ અને એમાં બહુ અભ્યાસનો માંડ સમજાવીએ અને એમાં પછી પાછી બીજી રીતે સમજવાનું થાય એટલે અઘરું થઈ જાય. કંઈ વાંધો નથી, એમાં ચિંતા કરવા જેવું નથી. કર્મ છે તે દ્રવ્ય કર્મની અવસ્થા નિમિત્ત છે. દ્રવ્ય કર્મની અવસ્થા એ નિમિત્ત છે અને જો કર્મના આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ લેવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. શું ભાવ લેવાનો છે? જીવનો ભાવ લેવાનો છે. કેવો ભાવ? તો કે કર્મના આશ્રયે ન પરિણમવાનો ભાવ. જીવનો ભાવ કેવો લેવાનો? કે દ્રવ્યના એટલે કર્મના આશ્રયે ન પરિણમવાનો ભાવ. એટલે કે કર્મ તો જે રીતે ઉદયમાં આવે એ આવે, એટલે પણ એ કર્મના આશ્રય એટલે કે કર્મ સાથે જોડાઈને એમાં એકત્વ બુદ્ધિ કરીને પરિણમવું નથી. કર્મનો ઉદય આવ્યો છે તો ભલે આવ્યો, પણ એ કર્મના ઉદય સાથે મારે જોડાઈને પરિણમવું નથી, એવો જીવનો ભાવ. એટલે કર્મના આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ. એક કર્મ ઉદયમાં આવ્યું છે, જે સંયોગો થયા છે, તો એની સાથે ન જોડાવું, એટલે કર્મના આશ્રયે ન જોડાવું, એટલે કે કર્મના આશ્રયે ન પરિણમવું, પોતાની રીતે પરિણમવું, કર્મના આશ્રયે ન પરિણમવું. કર્મની અંદર જે એનો એ વખતનો ઉદયને કારણે જે સંયોગો આવ્યા છે એ સંયોગો પ્રમાણે ન પરિણમવું. કર્મનો ઉદય આવે એટલે જે સંયોગો આવે તો એની આશ્રયે ન પરિણમવું, પણ પોતાના સ્વભાવ આશ્રયે પરિણમવું. અને કર્મના આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ, એવા ભાવને લેવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. તો તે ક્ષણિક ઉપાદાન છે. તો એમાં આગળની જે પ્રિકન્ડિશન છે એ પણ લેવી પડશે ને, કે કર્મ તે દ્રવ્ય કર્મની અવસ્થા નિમિત્ત છે. આપણે કહીએ છીએ ને કે કર્મ આમ હોય તો તે થાય, કર્મ કરે એ પ્રમાણે બધું થાય, કર્મને લીધે બધું થાય. તો એ કર્મની જે એટલે કે દ્રવ્ય કર્મ એની અવસ્થા જે છે એ ખરેખર તો શું થાય છે? એ તો નિમિત્ત કારણ છે. એ તો નિમિત્ત કારણ છે. કર્મ જે છે એનું પરિણમન થાય છે એ તો દ્રવ્ય કર્મની વાત લઈએ તો દ્રવ્ય કર્મ તો જુદું છે. ભગવાન આત્મા જુદો અને દ્રવ્ય કર્મ છે તે જુદું. દ્રવ્ય કર્મ શું છે? પૂતગળ છે. અને એવા પૂતગળ જે છે એની અવસ્થા થાય એટલે કે ઉદયમાં આવ્યું, એ ઉદયમાં આવ્યું એટલે આપણે એમ કહીએ કે અત્યારે કર્મ ઉદયમાં આવ્યું, એ દ્રવ્ય કર્મની અવસ્થા છે. પણ એને લીધે થઈને જીવમાં કંઈ થવું જોઈએ એવું બને નહીં, કેમ કે બંને દ્રવ્ય જુદા છે. પેલું પૂતગળ દ્રવ્ય છે, આ જીવ દ્રવ્ય છે. છતાં પણ એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. ક્યારે નિમિત્ત કારણ કહેવામાં આવે? કે એ કર્મ જે છે એને આશ્રય પરિણમવામાં આવે અથવા તો એનો અભાવ કરીને પરિણમવામાં આવે તો એને નિમિત્ત કારણ એ રીતે કહેવામાં આવે છે. તો એ નિમિત્ત છે. કર્મ તે દ્રવ્ય કર્મની અવસ્થા, એટલે કર્મ એટલે દ્રવ્ય કર્મની અવસ્થા, એ નિમિત્ત છે. અને જો એ કર્મના આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ લેવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. તો તે ક્ષણિક ઉપાદાન છે. જીવ પોતે પોતાના ભાવે પરિણમે, એટલે કે કર્મનો અભાવ થાય અને પ્રાપ્તિ થાય. આપણે એમ કહીએ છીએ કે કર્મ ખરી ગયા અને આ પ્રાપ્તિ થઈ, તો એમાં આખો વિચાર કરવા જઈએ તો એ નિમિત્ત છે. પણ એ નિમિત્ત છે અને એ વખતે જીવનો જે ભાવ છે એ ભાવ, એ વખતનો ભાવ, એ ક્ષણનો ભાવ, એ ભાવ એનું ક્ષણિક ઉપાદાન છે. એ ભાવ એનું ક્ષણિક ઉપાદાન છે. કર્મ છે, કર્મની અવસ્થા બદલાય છે, એ અવસ્થા નિમિત્ત કારણ બને છે. કોને માટે? તો કે જીવને પરિણમવું છે એને માટે. તો કે એ વખતે જીવનો પરિણમવાનો વખતે એને એ નિમિત્ત કારણ ક્યારે બને? કે એનો આશ્રય કરે છે તો, પણ એનો આશ્રય નથી લેતો તો પણ નિમિત્ત કારણ બને છે. કઈ રીતે? તો કે અભાવરૂપ નિમિત્ત બને છે, કર્મના અભાવરૂપ અને કર્મની ના આશ્રયરૂપ. કર્મના આશ્રય ન લેવારૂપ પણ નિમિત્ત બને અને કર્મનો આશ્રય લેવારૂપ પણ બની શકે. કર્મનો અભાવ કરી અને સમ્યક દર્શન આદિ પ્રગટે છે, કેવળ જ્ઞાન આદિ પ્રગટે છે, બરાબર છે. અને કર્મનો આશ્રય કરી અને વિભાવરૂપ પરિણમન થાય છે. તો જે વખતનો ભાવ છે એમાં આશ્રય ન પરિણમવારૂપ જીવનો જે ભાવ લીધો એને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. મૂળ દ્રવ્ય સિવાય બીજા જે દ્રવ્યને ક્ષણિક ઉપાદાન તરીકે લઈ અને વાત સમજાવવી છે એટલે આ વાત લેવામાં આવી છે. થોડી અઘરી વાત છે પ્રભુ, પણ ફરી ફરીને વાંચશો એટલે સમજાશે. આપણે એકની એક વસ્તુને ઘણી રીતે જુદી જુદી રીતે સમજાવવા પ્રયાસ કર્યો છે, પણ છતાં પણ મને ખબર છે કે આ જરા અઘરું પડે એવું છે. આપણે કાળ લબ્ધિ વિશે જેટલું જાણી શકીએ, યાદ રાખી શકીએ એટલું યાદ રાખવું. મૂળ વસ્તુ કાળ, કાળની કાળ એક દ્રવ્ય છે, કાળાણું એ એક પ્રદેશી દ્રવ્ય છે, એને એટલા માટે કાય કહેતા નથી. એટલે પંચાસથી કાય, આપણે છ દ્રવ્યમાંથી પાંચને કાય છે અને એને કાય નથી ગણતા, પણ છતાંય આપણે એને છ દ્રવ્યમાં લઈએ છીએ અને એની જે પર્યાય થાય છે અસંખ્ય કાળાણું છે અને એની જે પર્યાય થયા કરે છે તેને આપણે સમય કહીએ છીએ, સેકન્ડ કહીએ છીએ, મિનિટ કહીએ છીએ. આટલું તો યાદ રહેશે જ બધાને. અને એ જે પર્યાયો થઈ રહી છે એ બીજા દ્રવ્યોની પર્યાય થઈ રહી છે એમાં એને નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. એટલે કે દરેક દ્રવ્યને એ કાળ નિમિત્ત થાય છે, કાળની પર્યાય નિમિત્ત થાય છે. એટલે એનો અર્થ એ થયો કે દરેક દ્રવ્યને કાળ લબ્ધિ છે. અને પછી આપણે જન્મક્ષણની વાત કરી કે જે સમયે પર્યાય ઉત્પન્ન થાય છે એ એની જન્મક્ષણ છે, એ એનો સ્વકાળ છે, એ એનો સ્વકાળ છે. આટલું તો સમજાયું ને. હવે આગળ પ્રશ્ન લઈએ. પ્રશ્ન 122. કાળલબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે એ માન્યતા બરાબર છે? આપણે કહીએ ને કે કાળ લબ્ધિ પાકશે, કાળ આવશે, બાળ પાકશે ત્યારે જ ધર્મ થશે, અથવા તો ત્યારે જ કંઈ પણ થવાનું હશે તે થશે, એમ કહીએ છીએ ને. એનો કાળ આવશે ત્યારે થશે. એટલે કે કાળ લબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે એ માન્યતા બરાબર છે? એ માન્યતા મિથ્યા છે. કેમ કે તેમ માનનાર જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહીં, પરંતુ એક કાળને જ માન્યો, તેથી તે માન્યતાવાળાને એકાંત કાળવાદી ગૃહિત મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે. આપણે પાંચ સમવાય, પાંચે વસ્તુ સાથે હોય તો જ થાય, એટલે ધર્મ થશે એમાં એમ કે કાળલબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે એમ કહેવામાં આવે તો તમે તો એકલી કાળલબ્ધિની જ વાત કરી. એ સિવાય બીજું હોય ને કે ધર્મ થાય તો એનો આત્માનો સ્વભાવ છે, એ પણ વસ્તુ છે. પછી નિમિત્ત કારણ તરીકે કર્મનો ક્ષય થાય અથવા ઉપશમ થાય એ પણ હોય, તમે તો એકલા કાળને લઈને બેસી ગયા. પછી એનો પુરુષાર્થ હોય, એટલે એને પાંચ સમવાયને ન માન્યા, એની જગ્યાએ માત્ર એક કાળને જ લઈ લો તો પછી શું થાય? એનું ભવિતવ્ય હોય, જે થવાનું હોય તે જ થાય. એટલે એ રીતે બધી પાંચ વસ્તુ સાથે છે, સાથે છે એટલે સમવાય છે. તો એમાંથી માત્ર તમે એમ કહો કે કાળ લબ્ધિ પાકે ત્યારે જ ધર્મ થાય તો એ માન્યતા કેવી કહેવાય? ખોટી કહેવાય. અને આવી માન્યતા એકાંત લઈને બેસી જાઓ તો એને ગૃહિત મિથ્યાત્વ કહેવાય, અને આવા ગૃહિત મિથ્યાત્વને કારણે ભટકવાનું થાય. કાળ પાકશે ત્યારે ધર્મ થશે અમે શું કરીએ, એને એને એવી એવું મિથ્યાત્વ લઈને બેસી જાય, એને મિથ્યાત્વને કારણે શું થાય? એને ધર્મ થાય જ નહીં. જો સમજવાનું આમાંથી એ છે કે એવી મિથ્યા માન્યતા એ ગૃહિત મિથ્યાત્વ કહેવાય. ગૃહિત એટલે પાછળથી ગ્રહણ કર્યું છે, એ ગૃહિત મિથ્યાત્વ છે. તમે શું ગૃહિત મિથ્યાત્વ ગ્રહણ કર્યું? તો કે કાળ પાકશે ત્યારે ધર્મ થશે એમ કરીને તમે પ્રમાદ કરીને બેસી જાઓ છો તો એ વાત બરાબર નથી. કેમ કે પાંચ સમવાય છે તો એમાં પુરુષાર્થ પણ આવે, જીવનો જ્ઞાયક સ્વભાવ છે એને પણ તમારે સ્વીકાર કરવો પડે, ભવિતવ્ય પણ વિચાર કરવો પડે, અને निमित्त तरीके कर्म नो अभाव क्षय ए पण होय एम पांच समवाय छे तेमा तमे पुरुषार्थ तमारो करो ज नहीं बीजा बधा तो बराबर छे के तमारू एनी पर जोर नथी चालतो पण पुरुषार्थ तो तमारो थवो जोईए ने पांचमांथी चार एवा छे के जेनी उपर तमारो जोर नथी चालतो पण पुरुषार्थ तो तमारो जोईए के ना जोईए तो पुरुषार्थ नथी थतो अने तमे एम बोलो के काल लब्धि पाकशे त्यारे ज धर्म थशे तो आ शू कहवाय गृहित मिथ्यात्व कहवाय એટલે એનો અર્થ એ થયો કે તમારે ધર્મની જરૂર નથી. જેનું આવું ગૃહિત મિથ્યાત્વ હોય, આવી માન્યતા જેને પકડી હોય, એને ઘણા કાળ સુધી ધર્મ થાય નહીં, એને ઘણા કાળ સુધી એવા સંયોગો પ્રાપ્ત થાય નહીં, ઘણા ઘણા કાળ સુધી અને એવા સંયોગો મળે નહીં, અનંત કાળ સુધી એને રખડવાનું થાય, એની જ્ઞાનની દશા પણ હીણી થાય, આવી ઊંધી માન્યતા પકડે. પુરુષાર્થ પોતાનો છે અને પુરુષાર્થ કરવો નથી અને માત્ર કાળ લબ્ધિ ઉપર વાત મૂકી દીધી. કાર્ય થાય ત્યારે પાંચ સમવાય હોય. પાંચ સમવાય કયા હોય? એનો જ્ઞાયક સ્વભાવ. આપણે ધર્મની વાત છે એટલે એ વાત લઈએ છીએ કે ધર્મ કરી શકે એવો એનો સ્વભાવ. કોનો? આત્માનો, જીવનો. ધર્મ જીવને થાય છે ને. ધર્મ થાય એટલે શું થાય? કે એને સમ્યક દર્શન થાય છે એમ લઈએ આપણે. એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે એમ લઈએ તો એ ધર્મ થયો. પણ એવો ધર્મ થાય તો કોને થાય? પૂતગળને તો થાય નહીં, જીવની વાત ચાલે છે એટલે જીવને જ થાય. તો જીવનો સ્વભાવ હોવો જોઈએ ને કે એવો ધર્મ થાય, એટલે એનો જ્ઞાયક સ્વભાવ છે. જ્ઞાન કરી શકે એવો એનો સ્વભાવ છે, એટલે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કરવાનો એનો સ્વભાવ છે. એટલે એક તો સ્વભાવ છે. બીજી વસ્તુ લઈએ આપણે તો એનો એ વખતનો કર્મનો ઉદય કહીએ એવો હોય કે એને જ્ઞાનાવરણીય કર્મ જે છે તેનો ઉપશમ થાય કે ક્ષય થાય તો જ જ્ઞાન પ્રાપ્ત કરે ને. સમ્યક દર્શનમાં એટલી શ્રદ્ધા લેવામાં આવે છે એમ ન હોય. સમ્યક દર્શનમાં એટલે દર્શન મોહનીય જાય એક જ કર્મ જાય એમ નહીં. દર્શન મોહનીય તો જાય તો શ્રદ્ધા ઉત્પન્ન થાય છે સાચી, એ અપેક્ષાએ કહીએ છીએ. એ તો વાત બરાબર છે, પણ એકલું જાય છે એમ નહીં. ઘણાને એ જ માન્યતા હતી. અમે પહેલા પણ પ્રવચન સારનો સ્વાધ્યાય કરતા હતા ત્યારે પણ અમારી સાથે સ્વાધ્યાયમાં પણ એવા અભ્યાસીઓ પણ એમ જ માનતા હતા કે દર્શન મોહનીય જ કર્મ જાય એટલે સમ્યક દર્શન થાય. એમાં તમે જ્ઞાનાવરણીય જાય ને દર્શનાવરણીય જાય એ વાત રમેશભાઈ ક્યાંથી લાવ્યા? ગુરુદેવે ખૂબ સ્પષ્ટતાઓ કરી છે અને ઘણી જગ્યાએ કરી છે, અને હમણાં જે સ્વાધ્યાય આપણો ચાલે છે એની અંદર પણ એ જ સ્વચ્છતા. અષ્ટપાવડના સ્વાધ્યાયની અંદર પણ એવી એક આખી ગાથા જ આવી ગઈ કે એમાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાન નથી તો શ્રદ્ધા થાય કેવી રીતે? પહેલા જ્ઞાન કરે પછી શ્રદ્ધા થાય, એની આખી ગાથા આવી અને એના ઉપર ગુરુદેવે ખૂબ વિસ્તાર કરીને સમજાવ્યું. એટલે જ્ઞાન થાય છે એનો અર્થ શું થાય છે? જ્ઞાન અને દર્શન, દેખવું અને જાણવું બંને સાથે છે. દેખવું, જાણવું, દેખવું એટલે દર્શન, જાણવું એટલે જ્ઞાન. જ્ઞાન છે તે વિશેષતાથી છે, દર્શન છે તે સામાન્ય અવલોકન છે, સામાન્ય પ્રતિભાસ છે. તો એવું દર્શન જ્ઞાન જે થાય છે તો એ દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય જે છે એનો ઉપશમ થવો જોઈએ, એ મંદ પડવા જોઈએ અથવા તો ક્ષય થવો જોઈએ, એટલે ક્ષયોપશમ થવો જોઈએ તો થાય ને. એટલે કે એવું થાય તો એને જ્ઞાન થાય, એટલે જ્ઞાયક સ્વભાવ જ એનો એવો છે કે એ જ્ઞાન કરી શકે એની વાત ચાલે છે અહીંયા. તો આપણે તો એ ઉદાહરણ તરીકે લીધું કે સમ્યક દર્શન થાય છે, ધર્મ થાય છે, તો આપણે એમ લઈએ કે સમ્યક દર્શન થયું તો એ થાય કેવી રીતે? તો કે એક તો જીવનો એવો સ્વભાવ છે કે સમ્યક દર્શન કરી શકે, સમ્યક જ્ઞાન કરી શકે, એટલે કે એનો જ્ઞાયક સ્વભાવ છે એટલે થાય છે, બરાબર છે. અને બીજું કારણ આપણે એમાં એ લીધું કે નિમિત્તનું કારણ, કે નિમિત્ત તરીકે કર્મનો ક્ષય અથવા તો કર્મનો ઉપશમ થાય છે. તો એમાં કર્મ લઈએ તો આપણે જ્ઞાનાવરણીય પણ લઈએ, દર્શનાવરણીય પણ લઈએ અને દર્શન મોહનીય પણ લઈએ અને અંશે ચારિત્ર મોહનીય પણ જાય છે, એટલે એ રીતે એ નિમિત્ત કહેવાય. એટલે એવું નિમિત્ત પણ હોવું જોઈએ, બરાબર છે. પછી ભવિતવ્ય લઈએ તો કે એ વખતે સમ્યક દર્શનની જ પર્યાય થવાની છે, બીજી પર્યાય નથી થવાની, એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની જ પર્યાય થવાની છે, એવું જ ભવિતવ્ય છે. એટલે એ ભવિતવ્ય, એ પણ હોવું જોઈએ. પછી ચોથું લીધું આ કાળ લબ્ધિ, કે ભાઈ એ જ એનો સમય છે, એ જ એની જન્મ ક્ષણ છે, એ ઉત્પન્ન થવાની, સમ્યક દર્શન થવાની. એટલે કે એ કાળ લબ્ધિ, એનો કાળ છે. તો એ ચારને લીધા, એ ચારમાં તો બીજું તમે કંઈ કરી શકો એવું નથી, કેમ કે સ્વભાવ છે તો એ સ્વભાવ છે જ, અને નિમિત્ત કારણ તરીકે જે કર્મ જવાના છે એનો ક્ષય થવો કે ઉપશમ થવો એ પણ થાય છે તો થાય છે, કેમ કે એ તો નિમિત્ત કારણ છે, અભાવરૂપ નિમિત્ત કારણ છે, અભાવરૂપ નિમિત્ત કારણ, અભાવ થાય છે ને એનો. પણ હવે પાંચમી વસ્તુ જે છે પુરુષાર્થ, એ મુખ્ય છે, કે તમારો પુરુષાર્થ હોવો જોઈએ. તમારો પુરુષાર્થ નથી તો સમ્યક દર્શન ક્યાંથી થાય? એટલે પાંચે પાંચ સમવાય હોય તો જ એ થાય, અન્યથા થાય નહીં. પાંચે સમવાય હોવા જોઈએ. એટલે તમે એક વસ્તુને પકડી અને એમ લઈ લો કે કાળ લબ્ધિ પાકશે ત્યારે, તો કાળ લબ્ધિ તો એક જ સમવાય થયો, પાંચ સમવાય માનો એક થયું. એટલે એમાં જે ચાર છે પુરુષાર્થ સિવાયના ચાર છે, એના ઉપર તમારું જોર નથી ચાલતું, પણ પુરુષાર્થ તો તમારો પોતાનો થઈ શકે કે નહીં? પુરુષાર્થ જે છે એ તો તમારો છે, એ પુરુષાર્થ તમારો થાય એમાં બીજું કોઈ કરી શકે એમ નથી, એ તો તમારો ભાવ છે. પુરુષાર્થ શું છે? કે સત્યનો સ્વીકાર, એ તો તમારે કરવાનો છે. તો એ વખતે તમારો પુરુષાર્થ થાય તો જ એ પાંચે સંભાવ થાય, તો તમને ધર્મ થાય. પણ જે આવી રીતે એકાંતે લઈ જાય કે કાળ પાકશે ત્યારે ધર્મ થશે, હમણાં તો આપણે જે કરીએ છીએ કરો, એટલે ખરેખર તો એ શું કરી રહ્યો છે? ગૃહિત મિથ્યાત્વ છે, એ પોતે એમાં પ્રમાદ કરી રહ્યો છે, આળસ કરી રહ્યો છે, એ લેઝી થઈ ગયો છે. અને આવું લેઝીપણું જે છે એને અનંત કાળ સુધી રખડવાનું કારણ થશે, એ વાતને યાદ રાખવી. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે આ સંબંધી કંઈ પ્રશ્ન હોય તો 121 પ્રશ્નની અંદર માં એક બે વસ્તુને તમારે ફરી ફરીને વાંચવી પડશે, એનો વિસ્તાર આપણે ઘણો કર્યો છે, પણ છતાંય એને સમજવા માટે ફરીથી વાંચવી પડશે, કેમ કે એકની એક વસ્તુનો અભ્યાસ ન હોય ને એટલે મુશ્કેલી પડે, પણ વાંચશો એટલે ફરી પાછું સમજાશે. તો કોઈ પ્રશ્ન હોય તો પૂછો, અન્યથા આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર.